તારીખ 2/9/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48.
હું પણ પામ્યો છું, મને પણ જ્ઞાન છે, મેં પણ ગુરુદેવ નું ઘણું સાંભળ્યું છે, હું પણ ઘણું જાણું છું, એમ નથી કહેતા. સાથે સાથે લખ્યું હતું, મેં પણ ગુરુદેવ ને બહુ સાંભળ્યા છે, ગુરુદેવ પાસેથી પણ મને ઘણું મળ્યું છે, માટે હું તો આમ માનું છું, હું માનું છું એમ કહેવાના બદલે આટલો આધાર આપીને માનું છું. કેવું ફેર પડે છે લખવા લખવા? તમે મને પૂછો છો, મારી જે શક્તિ છે, મારી યોગ્યતા છે, જ્ઞાની છે, તો એમ છે કે જ્ઞાની ને ખ્યાલ છે કે કેવળ જ્ઞાન અને જ્ઞાન સ્વભાવ કેટલો વિશાળ છે, અને સ્ફૂટ જ્ઞાન પણ બાર અંગનું કેટલું વિશાળ છે, અને પૂરું ભાન છે કે એના પ્રમાણમાં વર્તમાનમાં ક્ષોભક્ષમ કેટલો ઓછો હોય, જ્ઞાની વર્તમાન હોય, વિદ્વાન હોય કે અવિદ્વાન હોય, કેટલો અલ્પો હોય છે, એ જ્ઞાનીને પૂરું ભાન છે. તમે એટલો વધારે ક્ષોભક્ષમ હોય ને તો એકદમ અલ્પ લાગે, કેમ કે કેટલો વિશાળ છે એની ખબર છે. એટલે જ્ઞાનીને પોતાના ક્ષોભક્ષમનું ક્યારેય અનુભવ કરવું નથી થતું. એક તો પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ લક્ષમાં છે, જ્ઞાનની વિશાળતાનો પણ ખ્યાલ છે, અને પોતાનું અલ્પપણું કેટલું છે એનો પણ ખ્યાલ છે. નાનું ગામડું હોય અને 1,00,000 રૂપિયાની મૂડી થાય ત્યાં પળો પળો થી નાલે, હું પળો ને શરીર આંકડી. મુંબઈમાં એનો કઈ હિસાબ લાગે? 1,00,000 રૂપિયાની મૂડી વાળો તો ત્યાં હણસ્યા જેવા હતા ને, ત્યાં તો 1,00,000 રૂપિયા મૂડી વાળા નોકરી કરતા હોય છે, પૈસા વાળા નહીં બોલે નોકરી કરતા, પણ નોકરી કરતા હોય છે.
મોટી કંપનીમાં 5-10 લાખ રૂપિયા વાળા નોકરી કરે,
8-10 લાખ મૂડી વાળા નોકરી. જ્ઞાની ને કદી ક્ષોભક્ષમ નો ભાવ નથી થતો, બીજા વિદ્વાનો કરતા પણ વધારે ક્ષોભક્ષમ હોય તો પણ એને અહંભાવ નથી થતો, કેમ કે પૂર્ણ જ્ઞાન કેવડું કેવું હોય છે એને ખબર હોય છે. એટલા માટે એ પ્રશ્ન એ છે જ્ઞાન સંબંધીનો. આ પ્રશ્ન આ પત્ર જરાક વિદવત્તાપૂર્ણ છે, અથવા તો સાધારણ ક્ષોભક્ષમ વાળાને અથવા વિદ્વાનને પણ થોડું કઠણ પડે એવો પ્રશ્ન. ત્રિકાળી જ્ઞાન શક્તિ, ત્રિકાળી ઉપાદાન પર, એટલે તીર્થંકર ને વાણી શાસ્ત્ર જ્ઞાની ના વચન આદિ પર જ્ઞાન થવામાં નિમિત્ત. જ્ઞાન શેનેથી થાય? કે ગુરુના ઉપદેશથી થાય, ભગવાનની વાણીથી થાય, પોતાના ત્રિકાળી જ્ઞાન શક્તિ થી થાય કે એ વખત ની ક્ષણિક યોગ્યતા થી થાય છે, ક્ષણિક ઉપાદાન થાય છે. પ્રશ્ન માં શું વાત છે? ક્ષણિક ઉપાદાન થી થાય, ત્રિકાળી ઉપાદાન થી થાય કે નિમિત્ત થાય? જ્ઞાન શેના થી થાય? જ્ઞાન થવાનો કારણ શું? જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્ન પૂછો છો, પ્રશ્ન કરે છે, ઉત્તર આપ્યો છે. ઉત્તર આપ્યો છે કે સર્વ સમાધાનો કા ભંડાર ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય વર્તમાન મેં હી હું, વર્તમાન માં જ છું. ઇસમે દ્રષ્ટિ અભેદ હોતે હી પ્રશ્નરૂપ વિકલ્પ કી વિકલ્પાંશ મેં પ્રશ્નરૂપ વિકલ્પ કે વિકલ્પ અંશ સે જુદા સ્વઆશ્રિત સહજ જ્ઞાન ક્રિયા હોતી હૈ, ક્રિયા સ્વયં ભી સમાધાન રૂપ હૈ. જિસમે પ્રશ્ન લંબાને કા અભિપ્રાય નહીં રહેતા. હવે પ્રશ્નકારે પ્રશ્ન એવી રીતે પૂછ્યો છે એના પ્રશ્ન માટે કે પ્રશ્નવાળો પત્ર વાંચેલો છે, જેને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન વાંચેલો છે. જો કે નીચે આવશે ત્રીજા પેરેગ્રાફમાં કે કોઈ મુનિરાજ છે, જ્ઞાની છે, ભાવ મુનિરાજ છે, સમોસરણમાં ભગવાનની દિવ્ય દુનિયા સાંભળે, એને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. મુનિરાજને કોને? મુનિરાજ તો મહાજ્ઞાની છે, તો પણ એને પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને ભગવાનની વાણીમાં ઉત્તર આવે છે અને મુનિરાજને સમાધાન પણ થાય છે. તો આ જે જ્ઞાનમાં સમાધાન થયું એ જ્ઞાન કેવી રીતે થયું? આ પ્રશ્ન છે. પ્રશ્ન ભગવાનની વાણીથી સમાધાન થયું કે એના આમાં જે ત્રિકાળી જ્ઞાન શક્તિ છે એ કારણ છે એમાં, કે વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય ક્ષણિક ઉપાદાન રૂપ થઈ સમાધાનમાં એ પોતે કારણ છે? શું કારણ છે? આ મૂળ પ્રશ્ન આવે છે. હવે ઉત્તરમાં તો ફરીથી એ ખ્યાલ આવશે અથવા ત્રીજો પેરેગ્રાફ પહેલા વાંચી દો. મુનિરાજ આચાર્ય ભગવાન કે પાસ સમાધાન હેતુ જાતે તીર્થંકર ને પોતાના ગુરુ પાસે જાય. ઉસ સમય ભી પ્રશ્ન વિકલ્પ છે છીટકી હુઈ જ્ઞાનન ક્રિયા ઉનકો વર્તતી રહેતી હૈ. શું છે? પ્રશ્ન પૂછનાર મુનિની દશાનું ચિત્ર છે આ, કે જે પ્રશ્નનો વિકલ્પ છો એ વિકલ્પ થી ભિન્ન જ્ઞાન ની ક્રિયા ને ચાલુ છે એ વખતે એમ કે છે. જ્ઞાન શેનાથી થાય છે? પણ કે પ્રશ્ન વખતે પણ મુનિરાજ ને પ્રશ્નના વિકલ્પ થી ભિન્ન જ્ઞાન ની ક્રિયા તો એ વખતે ચાલુ છે, પરંતુ કચાશ રૂપ અશક્તિ કે કારણ પુરુષાર્થની કચાશ અને પુરુષાર્થમાં થોડી અશક્તિ એને કારણ પ્રશ્ન વિકલ્પ ક્ષણિક લંબાને છે પ્રશ્ન ક્રિયા હોતી હૈ. તો પ્રશ્નનો વિકલ્પ થોડોક લંબાઈ જાય છે એટલે એની બહારમાં પ્રશ્ન પૂછવાની ક્રિયા આવે છે. નહીતર તો મંદ વિકલ્પ હોય ને તો પ્રશ્ન ઉઠે મનમાં ને મનમાં ને મનમાં મનમાં સમાઈ જાય. પણ અપુરુષાર્થને કારણે થોડી ક્રિયા લંબાઈ જાય છે અને પ્રશ્ન બહાર પૂછે છે અથવા આચાર્ય મહારાજ પાસે જાય પૂછવા જાય લંબાઈ જાય. તો એ જ વખતે સમાધાન બાહ્ય છે ઓગાહી એટલે ઉત્તરથી સમાધાન થશે અથવા હોના એ ચાહીએ ઉત્તર મળ્યા નથી સમાધાન થવું જ જોઈએ એસા અભિપ્રાય મુનિશ્રી કે પ્રશ્ન વિકલ્પ સમય નહીં વર્તતા. ત્યારે પણ એને પ્રશ્ન વિકલ્પ વખતે એ પ્રકારનો તો એને એવો અભિપ્રાય હોતો નથી, એવા અભિપ્રાય હોતો નથી ને પ્રશ્ન એમ કહેવું છે. એવો અભિપ્રાય નથી અને પ્રશ્ન પૂછે છે. ખરીને હવે પહેલેથી લ્યો કે પ્રશ્ન એમ છે કે જ્ઞાન સ્વદ્રવ્ય થી પરથી કે ક્ષણિક યોગ્યતાથી થાય છે એમ એ હેડિંગ માંગેલું તો પ્રશ્ન પૂછનારે. સ્વદ્રવ્ય છે પરસે અથવા ક્ષણિક યોગ્યતા છે જ્ઞાન, જ્ઞાન કેસે હોતા હૈ? પોતે ને પોતે પ્રશ્નકારે પ્રશ્ન લંબાવ્યો છે. કે જ્ઞાન કેવી રીતે થાય, ત્રણ પ્રકાર છે, એક તો ત્રિકાળી, એક આચાર્ય મહારાજ જાય છે ગુરુ પાસે નથી એના ઉત્તરથી, અથવા એને પોતાની ક્ષણિક યોગ્યતા છે એ વખતે સમાધાન કરવાની, શેનાથી જ્ઞાન સમજવું આ પ્રશ્ન ઉપર આવી એનો ઉત્તર આપ્યો છે. પ્રશ્ન પૂછનાર છે કાંતિભાઈ એરલાઈન વાળા, એનો પત્ર પેલી મહેતા કાંતિભાઈ જોડિયા વાળા છે ને એમનો લખો પ્રશ્ન પત્ર છે. હા કાંતિભાઈ પ્રશ્ન પત્ર લખેલો કાંતિભાઈ નો છે, ઉત્તર કાંતિભાઈ ને આપ્યો છે. સર્વ સમાધાનો કા ભંડાર ત્રિકાળી ચૈતન્ય દ્રેવ વર્તમાન મેં હી હું ઇસમે દ્રષ્ટિ અભેદ હોતે હિ. કેવો કેવો ચૈતન્ય દ્રેવ કેવો લીધો ત્રિકાળી ચૈતન્ય દ્રેવ? સર્વ સમાધાનોનો જે ભંડાર છે એ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે એ એમ કહીને એમ કીધું કે જ્ઞાની હોય કે મુનિ હોય પોતાના ગુરુને કે ભગવાનના સમોસરણમાં પ્રશ્નો પૂછે તો પણ સર્વ સમાધાનનો ભંડાર એના અનુભવમાં છે પછી પૂછે છે. પોતાની પાસે પોતાનો સર્વ સમાધાનનો ભંડાર ત્રિકાળી આત્મા છે અનુભવમાં ને પછી પૂછે છે એનો બીજો અર્થ એ થાય છે કે કોઈ જ્ઞાનીને કે કોઈ મુનિને મૂળ સ્વરૂપમાં અને પ્રયોજનભૂત વિષયમાં અસમાધાન હોતું નથી. પોતાના આત્મા સંબંધી શંકા આશંકા કુશંકા કે અસમાધાન કઈ ન હોય. આત્માનો અનુભવ કેમ કરવો, પ્રાપ્તિ કેમ કરવી, એનો માર્ગ શું હોય, ઉપાય શું હોય, એમાં બધી શંકા ન હોય. આત્મા અને આત્મ પ્રાપ્તિ આ બેમાં એને ક્યાંય અસમાધાન ન હોય ને એનો પ્રશ્ન ન હોય. એ સિવાય જે જાણવાનો વિષય કયો હોય, સૂક્ષ્મ સ્વભાવનો વિષય, એવો કોઈ પ્રશ્ન બાકી આ બે વિષયમાં એને કોઈ શંકા કે અસમાધાન હોય જ નહીં. નિશંક થઈ જાય છે, અનુભવથી નિશંક થઈ જાય છે જ્ઞાની, એટલે એને ક્યાંય શંકા પડતી નથી, અસમાધાન થતું નથી. આટલું બતાવવા માટે આ વાત કરી તો ત્રિકાળી દ્રવ્યને કેવું છે કે સર્વ સમાધાનનો ભંડાર છે એની પાસે. સર્વ સમાધાનોનો ભંડાર તો પોતાની પાસે ભીરો છે ને પ્રશ્ન પૂછે છે એમ કે એમને પ્રશ્ન પૂછતા એ પોતાનું સિદ્ધ સ્વરૂપ અનુભવમાં છે સર્વાંગ સમાધાન સ્વરૂપ પછી પ્રશ્ન પૂછે એમ કેમ છે. કેવી રીતે એમને એમની દશા છે કે વર્તમાનમાં સર્વ સમાધાનોનો ભંડાર ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છું એવી સ્વરૂપમાં અભેદ દ્રષ્ટિ થયા પછી જે પ્રશ્નરૂપ વિકલ્પ પૂછો, પછી જે પ્રશ્નરૂપ વિકલ્પ પૂછો, આપણી દશામાં આહાર અક્ષરે જ બને છે ને એ આ કારણે બને છે. કોઈ મુનિ મહામુનિ જ્ઞાની ધ્યાની હોય છે તો આહાર અક્ષરેની લબ્ધિ પ્રગતિ હોય એમાં કોઈ વાર પ્રશ્ન ઉઠે અને પ્રશ્ન ઉઠે ત્યારે તીર્થંકર કેવડી કોઈ સમીપમાં ન હોય. મુનિ પાસે તો કઈ સાધન નથી કે બેનમાં ઉડી જાય તો પગ વિયર કરવાનો છે, કેવડીમાં કોઈ અટાય ન હોય તો કેવડી ન હોય તીર્થંકર ન હોય તો શું થાય. એમના શરીરમાંથી એક હાથનું પૂતળું નીકળે, શરીરમાંથી એક હાથનું પૂતળું નીકળે એ આકાશગામી નહીં હોય, બે આકાર મનુષ્ય દેહના આકારનું પૂતળું નીકળે એ જ્યાં હોય આચાર્ય હોય તો તીર્થંકર હોય એની પાસે જાય સમાધાન લઈને પાછા આવી જાય. આ સ્થૂળ દેહને અહીંયા રહી જાય, સૂક્ષ્મ દેહ જાય છે એવી લબ્ધિ પણ હોય છે.
આત્મના
અને મેં બાધા તો પ્રસન્ન કે હવે આ બાદ સ્વરૂપ છે ને એટલે બાધા થતી નથી. આ મોટા મોટા પર્વત હોય છે કે નહીં, પર્વત હજારો ઉમાયેલા લાંબા હોય આ હિમાલયની જેમ. હિમાલય છે એ પૂર્વ પશ્ચિમ ફેલાયેલો છે, ઉપર આ બાજુ કાશ્મીર થી લઈને જમ્મુ કાશ્મીર થી લઈને આ બાજુ ઠેઠ સિલિગુડી ના છે, દાર્જિલિંગ સુધી હજારો માઇલમાં 500,000 માઇલ સુધી ફેલાયેલો છે. તો એક જગ્યાએથી જીવનો પ્રવેશ થાય પૂર્વમાંથી ને પશ્ચિમમાં નીકળે, પર્વતારો ગતિ કરી શકે, એને કોઈ રોકી ન શકે, એવું સૂક્ષ્મ સ્વરૂપ છે જીવ. દિવાલમાંથી નીકળી જાય, કોઈ એરટાઈટ દિવાલ હોય એમાં માણસ મરી જાય, જીવામાંથી નીકળી જાય. એને જરૂર નથી તિરાડ હોવાની, એને જરૂર નથી એમાંથી નીકળી જાય, એને કોઈ દિવાલમાં રોકી શકે, પર્વતમાં રોકી શકે. પ્રસિદ્ધ વાત છે આ અક્ષર ની ઉપલબ્ધિ ની, તો પ્રસિદ્ધ વાત છે. કે સ્વરૂપમાં દ્રષ્ટિ અભેદ થતા જ સર્વ સમાધાન સ્વરૂપ જે સ્વરૂપ છે એમાં દ્રષ્ટિ અભેદ થતા પછી પાછો એ ઉપરાંત પ્રશ્નરૂપ વિકલ્પ, એ વિકલ્પ અંશ છે, વિકલ્પાંશ છે, વિકલ્પ પણ એક અંશ છે, આખી પર્યાયમાં વિકલ્પ નથી. આખી પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્રનું સમાધાન પણ છે, શુદ્ધ પર્યાય પણ છે ને વિકલ્પાંશ અશુદ્ધ પર્યાયનો અંશ પણ છે. એ વિકલ્પાંશથી જુદા ભિન્ન સ્વ આશ્રિત સહજ જ્ઞાન ક્રિયા આહુતિ છે. આની કહેવાય છે આ લબ્ધ જ્ઞાન, લબ્ધ જ્ઞાન ની કહેવાય નોક્રિયા સ્વયં સમાધાન રૂપે. શું કે છે કે જયારે પ્રશ્નમાં ઉપયોગ છે જ્ઞાનીનો ત્યારે પણ એને વિકલ્પાંશથી જુદી સ્વ આશ્રિત સહજ જ્ઞાન ક્રિયા છે, એ જાણન ક્રિયા ને અલગ રૂપે નીકળી ને વાત પ્રગટ છે. ક્રિયા ક્રિયારૂપ છે, લબ્ધ ક્રિયારૂપ છે, ચાલુ જ છે, નીકળી ને સ્પષ્ટ એકદમ નો ક્રિયા સ્વયં એ સમાધાન રૂપ છે. અને એવી જે ક્રિયા છે એ
સમાધાન
પોતે સ્વયં સમાધાન સ્વરૂપ છે. ઉત્તર ઘણી વિચક્ષણતાથી આપ્યો છે. પ્રશ્નકારે પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોઈ જ્ઞાની ને મુનિ ને પ્રશ્ન ઉઠે અને પોતાના ગુરુ આચાર્ય પાસે સમાધાન માટે પ્રશ્ન પૂછે છે, તો એ મુનિને સમાધાન રૂપ જે જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે ઉત્તર સાંભળ્યા પછી, ત્યારે એ જ્ઞાનીને મુનિને જ્ઞાન કેવી રીતે થયું? જ્ઞાન એના ત્રિકાળી આત્માથી થયું, પોતાના ગુરુના કે તીર્થંકરના ઉત્તરને કારણે થયું, કે એ વખતની યોગ્યતા જ્ઞાનની સમાધાન રૂપ થવાની તેથી થયું? એના સત્કારકો ભીન લઈ લીધા, તો કેવી રીતે આ જ્ઞાનની પર્યાય થયું? સમાધાન રૂપ જે જ્ઞાન થયું પ્રશ્નના ઉત્તરમાં જે સમાધાન એ જ્ઞાન કેવી રીતે થયું એ પ્રશ્ન ચાલે છે. ત્યારે જેને સમાધાન થાય છે એની દશા કેવી છે એનું પેલા પાતાલી પારિગ્રહમાં ચિત્ર જોયું છે. સીધા પરિગ્રહ થી ઉત્તર શરૂ કરે છે, બે પરિગ્રહ તો એની દશામાં લીધા છે કે પ્રશ્ન પૂછનારની સ્થિતિ શું છે એ પેલા નક્કી કરો તમે. કે કે પ્રશ્નો પૂછનારને સર્વ સમાધાનનો ભંડાર છે એમાં દ્રષ્ટિ અભેદ થઈ ગઈ છે, એટલે મૂળમાં સમાધાન ક્યાંય નથી એ નક્કી કરો. ઉપર છલ્લું સમાધાન છે. પછી જે પ્રશ્નરૂપ વિકલ્પ છે એ વિકલ્પ દશાની અંદર એક અંશમાં છે, અને બીજા અંશમાં સ્વ આશ્રિત જાણન ક્રિયા જે જ્ઞાનની લબ્ધ જ્ઞાનની પરિણતિ ચાલુ રહેલી છે એ પોતે સમાધાન સ્વરૂપ છે, એમાં હવે સમાધાન નથી. શું કીધું? કે એક પર્યાયમાં એક અંશમાં પ્રશ્નનું અસમાધાન છે અને બીજા અંશમાં સમાધાન છે એમ કે છે જ્ઞાનમાં, એમાં અસમાધાન નથી. તમને જ્ઞાનમાં અસમાધાન નથી. કેમ અસમાધાન નથી? કે જે જ્ઞાનના અભેદ અવલંબનમાં આખો ભગવાન છે એમાં અસમાધાન કેવી રીતે હોય? તમને નારાજગી ક્યારે થાય કે અધૂરું મળતું હોય? તો પૂરું પૂરું મળતું હોય તમારે નારાજ થવાની જગ્યા ખરી કઈ? એમ કહે છે કે પરિપૂર્ણ ભગવાન આત્મા એ લબ્ધ જ્ઞાન નો વિષય છે, ત્યાં લબ્ધ જ્ઞાન ના અવલંબન માં છે, એની સાથે અભેદ છે એ જ્ઞાન. એટલે એ જ્ઞાન માં પ્રાપ્તિ છે, અનુભવ રૂપ પ્રાપ્તિ છે, અભેદ પાડે. પછી ત્યાં અસમાધાન કેવી રીતે થાય? જેને પરમાત્મા જ ખુદ મળી ગયો કેવું જ્ઞાન સ્વરૂપે, એને અસમાધાન ક્યાંથી થાય? કે એ જ્ઞાનમાં નથી અસમાધાન, પણ વિકલ્પમાં અસમાધાન છે. બે વાત જુદી પાડી દીધી, અને એ વિકલ્પ પોતે જુદા કરતે છે. પ્રશ્નકાર તો ભિન્ન ભણે છે, આ વિકલ્પાંશથી એ ભિન્ન વર્તે છે. પ્રશ્નરૂપ વિકલ્પથી વિકલ્પાંશ જુદા સ્વ આશ્રય છે. સહજ જાનન ક્રિયા હોતી હૈ, ક્રિયા સ્વયં ની સમાધાન રૂપ હૈ. આ ક્રિયા પોતે સ્વયં સમાધાન સ્વરૂપ છે. જિસમે એટલે એ જાણન ક્રિયામાં, એ લબ્ધ જ્ઞાનની પ્રતિમાં પ્રશ્ન લંબાને કા અભિપ્રાય નહીં રહેતા. એવો પ્રશ્ન થાય છે અને પ્રશ્નનો નિષેધ પણ થાય છે એમ કે. રાગ થાય છે અને રાગનો નિષેધ થાય છે એમ. પ્રશ્ન એ રાગ છે અને એનો નિષેધ પણ વર્તે છે. એવા પ્રશ્ન લંબાવાનો અભિપ્રાય નથી. લંબાઈ જાય છે ચારિત્ર મૂળથી, બીજી વાત છે લંબાવાનો અભિપ્રાય નથી, એનો નિષેધ વર્તે છે. એક પરિગ્રહમાં કેટલું નાખ્યું છે, બહુ વિચક્ષણતાથી ઉત્તર આપ્યો છે. આ બધા કાંતિભાઈ ઉત્તર આવ્યો કરે, સમજાતો નથી એ કેવું લખ્યું છે કે સમજાતો નથી. ચર્ચા થયેલી જે દિવસે પત્ર મળ્યો ઘણા વર્ષ પત્ર મળ્યો પછી જવાનું થયું, એટલે રૂમ ઉપર આવતા એ દિવસોમાં પત્ર લઈને આવ્યા. એવી રીતે ઉત્તર આવ્યો એ દિવસે ચર્ચા શરૂઆતમાં થઈ ગઈ. આગળ કહે છે હવે યથાર્થ ઉપ્ત દ્રષ્ટિ પશ્ચાત. આવી જે પહેલા પેરેગ્રાફમાં વાત કરી એવી યથાર્થ કહી તેવી જે દ્રષ્ટિ પછી, એવી દ્રષ્ટિ થયા પછી યોગ્યતા કા વાસ્તવિક ભાવ સમજ મેં આતા હૈ. જે જ્ઞાનીને કે મુનિને પ્રશ્ન થયો ને એને સર્વ સમાધાનનો ભંડાર આત્મા અભેદપણે વર્તે છે દર્શન જ્ઞાન ચારિત્રમાં, પછી પ્રશ્ન શું કરવા થયો? ક્ષણિક યોગ્યતા થી જ્ઞાન એમ કીધું ને, શોધ થી જ્ઞાન થાય, ઉત્તર થી જ્ઞાન થાય એટલે નિમિત્ત. ક્ષણિક યોગ્યતા થી જ્ઞાન થાય તો કે ક્ષણિક યોગ્યતા ની એમને વાત નહીં થઈ. ક્ષણિક યોગ્યતા નું સ્વરૂપ શું? કે જેને સમ્યક દર્શન થાય એને પછી જ પોતાની વર્તમાન પ્રશ્નરૂપ વિકલ્પની યોગ્યતાનું સાચું જ્ઞાન થાય. નહીતર એને એ મને પ્રશ્ન પૂછવાનો કેમ ભાવ આવ્યો તો એ વખતની યોગ્યતા એ કહેવાનો એને અધિકાર નથી. એમ ક્રમબદ્ધ કહેવાનો અધિકાર સમ્યક દ્રષ્ટિને છે, એમ પ્રશ્ન પૂછવાની યોગ્યતા કેમ ઉત્પન્ન થઈ? તમને તો જ્ઞાન થયું છે, તમે તો જ્ઞાની છો, તમને કેમ પ્રશ્ન પૂછો? યોગ્યતા, પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો એવી યોગ્યતા. એવી યોગ્યતાનો કહેવાનો કોને અધિકાર છે? આ દ્રષ્ટિ થઈ છે એને, બીજાને નહીં. યથાર્થ ઉક્ત દ્રષ્ટિ પશ્ચાત યોગ્યતા કા વાસ્તવિક ભાવ સમજ મેં આતા હૈ. યોગ્યતા સ્વયં સત હેતુક હૈ, અને એવી યોગ્યતા છે એ અહેતુ છે. શું કરવા એવી યોગ્યતા આવી? કોઈ કારણ નહીં. પ્રતિ સમયની પર્યાય તે કાળને કાળ લખી છે બરાબર, અને તે અહેતુ છે. એમ કહીએ સત એટલે હોવારૂપ છે, તે કાળે તે યોગ્યતા હોવારૂપ છે અને અહેતુક છે. એ તો સતની પરિભાષા એ છે. સત સ્વયં અહેતુક હોય છે, સતને હેતુની જરૂર નથી, એનું નામ સત. તો એક સમયની યોગ્યતા સતરૂપ છે તો કે અહેતુક છે, એને કારણ કાર્યની કોઈ જરૂર નથી. આવી ગયા માત્ર તો જ હેતુ છે, નહીતર તો બીજો હેતુ લગાડવો પડે તમારે, કારણ લગાડવું પડે. કારણ પોતે એક કારક છે, એટલા માટે. અથવા એનો કરતા કોણ? જ્ઞાની ને કે મુનિરાજ ને પ્રશ્ન છે. એ પ્રશ્ન નો કરતા કોણ? જ્ઞાની તો એમ કે છે હું કરતા નથી, એવા રાગ નો હું કરતા નથી. તમે રાગના કરતા નથી તો તમે કોણ છો? તો કે હું જ્ઞાતા છું. હું તો રાગના જ્ઞાતા છું પણ કરતા નથી. જો તમે જ્ઞાતા છો તો પછી રાગ તો એક કાર્ય છે, એનો કરતા કોણ? એ રાગ પૂછે હું નહીં. કાં તો કુગળ ને માથે નાખે અને કા રાગ ને માથે નાખી દીધે હું નહીં જા. તે જ સત્કારક છે, પોતે જ રાગ પરિણામ. એટલા માટે 181 82 ના ભાવાર્થમાં જે છે વૈચનજી એમ લીધું કે એને આત્માનો આધાર છે, એ સમર અધિકાર ચાલે છે, સમર થયો છે. આ તો એને સમર વર્તે છે એવા જ્ઞાની ને રાગ છે ને, તો એ આત્મા એના આત્માના પ્રદેશમાં જ નથી, ભિન્ન પ્રદેશ છે એના, એનો ક્ષેત્ર ભિન્ન છે. ત્યાં લઈ લીધું ભાવાર્થ ક્ષેત્ર ભિન્નતા લીધી છે. તો હવે આત્મા થયો જ નથી, તો કે નાના આત્મામાં થયો છે, તો કે એનું ક્ષેત્ર ભિન્ન છે, આત્માના ક્ષેત્રથી એનું ક્ષેત્ર ભિન્ન છે. ત્યાં તો જ્ઞાનની ક્રિયાથી એનું ક્ષેત્ર ભિન્ન છે. એક પર્યાય બે પર્યાય એક ક્ષેત્ર નથી એમ કીધું. પ્રાણની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન, જ્ઞાનની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન. જુદા પડી ગયા છે, મિત્રતા નથી રહી. તો કે સાથે ચાલે છે ને, તો કે સાથે ચાલતા દેખાય છે, પણ બે વચ્ચે મિત્રતા નથી
રહી. આમ છે ખરેખર
વિરુદ્ધ છે, એકબીજા વિરુદ્ધ પક્ષમાં આવી ગયા છે. જ્ઞાન થી રાગ વિરુદ્ધ છે, રાગ થી
જ્ઞાન
જુદું પડી ગયું. જ્ઞાન મિત્ર રાગે ચોટતો તો બિચારો, હજી રાગ ને તો ચોટવું છે. જ્ઞાન એમ કે છે કે હું શુદ્ધાત્મા, તો રાગે એમ બોલવા માંડે છે કે હું શુદ્ધાત્મા, પણ તો એને ધક્કો મારે છે જ્ઞાન. રાગ શુદ્ધાત્મા નું ભજન કરે છે, તો રાગ વિકલ્પ ની અંદર શુદ્ધાત્મા નું ભજન કરે છે જ્ઞાની નો રાગ, પણ તો જ્ઞાની યુક્ત ને ધક્કો મળે. તું મારી હારે નહીં, તું મારી હારે ને તારી જાત મારે મારી દોસ્તીમાં જોઈએ નહીં. તું એટલે સરવાળે વિચારો ઘરે બેસી જાય છે, પછી સાથે ચાલતો નથી. યોગ્યતા સ્વયં સત એ અહેતુ હૈ જિસકો નિશ્ચય ન સ્વદ્રવ કારણ કારણ હૈ ન પર થઈ ગયો તરક આવી ગયા સ્વદ્રવ માં તો સત્કાર કો છે શક્તિ રૂપે એના પર દીધી તેને સ્વદ્રવ્ય કારણ નથી અને પરદ્રવ્ય પણ એને કારણ નથી યો અપરિણામી દ્રવ્ય દ્રષ્ટિ અપરિણામી દ્રવ્ય દ્રષ્ટિ સમય સમય કી યોગ્યતા મેં ફેરફાર કી બુદ્ધિ નહીં રખતી આવી જે વિતરાગી દ્રષ્ટિ છે આત્માની દ્રષ્ટિ છે એને આ પ્રશ્ન ની કેમ ઉત્પન્ન થયો એ પ્રશ્ન ન થવો જોઈએ એ કોઈ પણ જાતની અપેક્ષા નથી ફેરફાર કરવાનો કોઈ અપેક્ષા નથી ભલે એ સમયની યોગ્યતા હતી ને પ્રશ્ન થઈ ગયો રાગ આવી ગયો તો આવી ગયો આવી ગયો તો એ આવી ગયો મારે શું લેવા દેવા છે યોગ્યતા ભી દ્રષ્ટિ કે અભેદ વિષય કે ઓર સમય સમયે વૃદ્ધિગત ઉન્મત હોતે હોતે પૂર્ણ સમાધાન રૂપ અભેદ હો જાયગી એસી નિશંક પ્રતીતિ ઇસ દ્રષ્ટિ મેં ગર્ભિત કે જે દ્રષ્ટિ સમય સમયની યોગ્યતામાં ફેરફાર કરો પ્રતીતિ ઇસ દ્રષ્ટિ મેં ગર્ભિત કે જે દ્રષ્ટિ સમય સમયની યોગ્યતામાં ફેરફાર કરવાનું રાખતી નથી એનું કારણ એ છે કે એ દ્રષ્ટિમાં એવી નિશંક પ્રતીતિ વર્તે છે સમાધાન થવું જોઈએ કેમ નથી મને મને જેવી એવો ઉત્તર કેમ મળ્યો નથી એ વાત એને નથી કેમ તેની પર્યાય છે કેવળ જ્ઞાન પ્રતિ ગતિમાન છે અને એની દ્રષ્ટિમાં પ્રતીત છે કે હવે કેવળ જ્ઞાન પ્રગટ્યા વિના રહેવાનો માટે પ્રશ્ન પૂછાઈ ગયો તો એ ભલે ઉત્તર આવી ગયો તો એ ભલે બરાબર મારા રસ્તે ચાલ્યો જાવ આ બીજી બીજો પેરેગ્રાફ પણ પ્રશ્નકારની યોગ્યતાનો લઈ લીધો તમે એમ પૂછ્યું કે જ્ઞાનીને પણ પ્રશ્ન ઉઠે છે અરે મુનિને પણ પ્રશ્ન ઉઠે છે તો પછી એને જ્ઞાન કેવી રીતે થાય છે સમાધાન પ્રશ્નનું સમાધાન કેવી રીતે થાય છે આ પ્રશ્ન કર્યો છે તો કે પેલા જ્ઞાની ને મુનિ નું સ્વરૂપ તો સમજો કે આવા સ્વરૂપ વાળો જ્ઞાની તમે ધાર્યો છે પ્રશ્ન પૂછનાર ને એમ કે છે પછી આપણે ઉત્તર ની વાત કરીએ કે પેલા તો જ્ઞાની આવો છે એમ તમને ખબર છે કે એમ કરીને જ્ઞાની જ્ઞાની સંબંધિત પેલા ચોખવટ કરી એમણે કે પ્રશ્ન પૂછનાર કેવો છે તમારા પ્રશ્નમાં જો તમે મને ની વાત લેતા હોય જ્ઞાને ની વાત લેતા હોય તો એનું સ્વરૂપ કેવું છે એ પેલા સાંભળો પછી ઉત્તર સાંભળજો એમ કે છે એમને કેમ પ્રશ્ન થતો હશે એનું સમાધાન પણ એને નથી પેલું તો એને એ સમાધાન થાય પ્રશ્ન કરતા જ્ઞાની થયા મુનિ થયા ને એને કેમ પ્રશ્ન ઉઠતો હશે એમને તો બધું જ્ઞાન છે શું કરવા પ્રશ્ન ઉઠતો હશે એનું સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી ખ્યાલ નહીં આવે કે એને કેમ પ્રશ્ન ઉઠે છે શા માટે ઉઠે છે કેવી રીતે ઉઠે છે કઈ સ્થિતિમાં ઉઠે છે એ પહેલા સમજવું જરૂરી છે બહુ વિચક્ષણતાથી ઉત્તર આપ્યો છો અસાધારણ વિચક્ષણતા છે ગુરુદેવ તો બધું વાંચ્યું છે ને પ્રશંસા નથી કરી બધું વાંચ્યું છે કેવા જ્ઞાની નું ચિત્ર દોર્યું છે પ્રશ્ન પૂછનાર જ્ઞાની નું ચિત્ર કેવું દોર્યું છે મુનિ નું ચિત્ર કેવું દોર્યું છે હવે એમ કે છે કે મુનિરાજ છે કે આચાર્ય ભગવાન કે પાસ સમાધાન હેતુ જાતે ઉસ સમયથી જયારે પોતે પ્રશ્ન પૂછવા જાય છે ત્યારે પ્રશ્ન લઈને પોતાનો એક સંઘમાં રહેતા હોય જંગલ ની અંદર, તો બધા પોતાના જ્ઞાન ધ્યાન ની અંદર જંગલ મારી છે. કોઈ ઝાડ નીચે બેસી જાય, કોઈ ગુફામાં બેઠા હોય, કોઈ નદીના કિનારે બેસી ગયા હોય. હવે એમાં કોઈ મુનિને પ્રશ્ન ઉઠે તો આચાર્ય પાસે જાય. હવે જાય છે ત્યારે પણ ઉસ સમય ભી પ્રશ્નો વિકલ્પ સે છીટકી હુઈ જાનન ક્રિયા ઉનકો વર્તતી રહેતી હૈ. એ જ વખતે પ્રશ્ન થી ભિન્ન જાનન ક્રિયા એને વર્તે છે. પરંતુ કચાટ રૂપ અશક્તિ કે કારણ પ્રશ્ન વિકલ્પ ક્ષણિક લંબાને છે પ્રશ્ન ક્રિયા ઉઠી હૈ. પણ એને પ્રશ્ન ને લંબાઈ ગયો માટે ત્યાં સુધી ઉઠીને ગયા, પોતાના આસન થી ઉઠીને શ્રી ગુરુ પાસે આચાર્ય પાસે ગયા તો એ પ્રશ્ન એને લંબાઈ ગયો. અને એ પ્રશ્ન લંબાવવામાં શું પરિસ્થિતિ થઈ છે કે એમને પુરુષાર્થની કચાશ છે, એટલે પુરુષાર્થની એટલી કચાશ છે, એટલે એ ક્રિયા થઈ છે. પરિણતિ છે ને, એટલે મૂળ પરિણતિ છે. મૂળ પરિણતિની અંદર લબ્ધ જ્ઞાન છે, સમ્યક દર્શન છે, સમ્યક ચારિત્ર છે, એની નિરાકુર આત્મશાંતિ છે, પુરુષાર્થ છે, એ બધું પરિણતિમાં ઘણું છે. એટલું જ્ઞાન નથી પણ આ બધી પરિણતિમાં બધું અભેદ છે. પ્રશ્ન વિકલ્પ છે રાગ છે ને, તો રાગ લંબાણો એ કચાશ છે. આત્મા જ એવો સર્વાંગ સમાધાન નો ભંડાર છે કે ભલે એ વાત સાંભળી ન હોય, ગુરુ પાસેથી ન સાંભળી હોય, તીર્થંકર પાસેથી ન સાંભળી હોય, શાસ્ત્રમાં વાંચી ન હોય, પણ અંદરથી એનો આત્મા એને જવાબ આપી. આવું તો જ્ઞાનીઓને મુનિઓને અવારનવાર બનતું જ હોય, છતાંય કોઈ વાર એવો બને પ્રશ્ન લંબાઈ જાય ને પોતાના આચાર્ય ગુરુ પાસે જઈને કે તીર્થંકર જઈને પાસે પૂછે, તો એ સ્થિતિની અંદર એમ સમજવા યોગ્ય છે કે ત્યાં થોડો પુરુષાર્થની કચાશ છે, એટલું સમજવાય. પરંતુ કચાશ રૂપ અશક્તિ કે કારણ પ્રશ્ન વિકલ્પ ક્ષણિક લંબાને છે પ્રશ્ન ક્રિયા હોતી હૈ. સમાધાન બાહ્ય છે હોગા હી, ગુરુના ઉત્તરથી આચાર્ય દેવના ઉત્તરથી બહારથી સમાધાન થશે અથવા હોના હી ચાહીએ એવો આગ્રહ થવો જ જોઈએ, એસા અભિપ્રાય મુનિ શ્રી કે પ્રશ્ન વિકલ્પ સહિત એક સમય ભી નહીં વર્તતા, એવો તો અભિપ્રાય ત્યારે નથી. એટલે માનો કે પ્રશ્નનો ઉત્તર આવ્યો અને સમાધાન થયું, તો એ પણ એમને ખ્યાલ છે કે બહારથી સમાધાન નથી થયું, અંદરથી થયું છે. તો અંદરથી થયું છે એમાં બે વાત છે, કે એ વખતને ક્ષણિક ઉપાદાનથી થયું કે ત્રિકાળીથી થયું, તો કે થયું છે ક્ષણિક ઉપાદાનથી, એના કારણ કાર્યમાં છે. પણ એ ક્ષણિક ઉપાદાન છે અને યોગ્યતા છે કહેવાનો અધિકાર કોને? જેને ત્રિકાળીની દ્રષ્ટિ થઈ છે. આમ બધી સંધિ લેવા એમને જોડી છે ઉત્તરની અંદર. એટલે એમ કે સમાધાન થાય ન થાય એની સાથે કઈ પ્રશ્ન નથી, એમની યોગ્યતા કામ કરે છે. ઉત્તર મળે કે ન મળે, બરાબર મળે કે બરાબર ન મળે, એમની યોગ્યતા જ કામ કરે છે. પણ યોગ્યતા કહેવાનો અધિકાર એમને છે, બીજાને નથી. આ રીતે એમને ઉત્તર આપી દીધો છે. પ્રશ્નો પૂછનારનું સ્વરૂપ માં જ બતાવીને એમાં ઉત્તર ગર્ભિત કરી દીધો છે. છો, સીધો ઉત્તર નથી આપ્યો. પ્રશ્ન પૂછનાર જ્ઞાની નું મુનિ નું સ્વરૂપ ને દૂરીને ઉત્તર આપી દીધો. જાઓ સમજી લ્યો, તમારે જે બોલ્યું એ એટલે નતું સમજાણ. તમારે ઉત્તર હું પણ કે ઉત્તર આવી જાય છે. બીજો પ્રશ્ન છે એમનો, શ્રદ્ધા અને જ્ઞાન સંબંધીનો. કુલ ચાર વાત લીધી છે, એમણે ચાર તારીખ દસમી નંબર આપ્યા છે. એમાં બીજો છે શ્રદ્ધા અને જ્ઞાન સંબંધીનો. હું તો કહી દીધું પરથી તો સમાધાન થતું એમ તો દઈ કહી દીધું કે ઇસમેં ન સ્વદ્રવ કારણ હૈ ન પરદ્રવ કારણ હૈ. તે ત્રિકાળીને કારણ તરીકે હટાવ્યું, ઉત્તરને કારણ તરીકે હટાવી દીધું. એ સમયની યોગ્યતા જ કારણ છે. તો કે યોગ્યતા કહેવાનો અધિકાર કોને? એ ત્રિકાળીની દ્રષ્ટિ થઈ જ્ઞાની વર્તે છે એને, બીજાને નહીં. યોગ્યતા યોગ્યતા અને અનુસંધાન છે એમ કે છે. પરમાત્માને મુનિને રાગના અંશમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો એ બાને આખું ચિત્ર દોરી નાખ્યું કે ધર્માત્મા કેવા હોય છે, એવા વખતે પણ એનું સ્વરૂપ શું છે, ને કેવી રીતે પોતાના રાગાશને અને જ્ઞાનને કેવી રીતે જાણે છે. જ્ઞાની નું કે મુનિ નું અંતરંગ ખોલી નાખ્યું એમ વાત છે. ખરેખર નથી સ્વદ્રવ કારણ નથી પરદ્રવ કારણ. હવે માનો કે આ જે પહેલો ઉત્તર છે એમાં સિદ્ધાંત કેટલા એવા લખવા તો લખી ગયો, એટલે વિષય હાવ ચોખ્ખો થઈ જશે. ત્રણ પરિગ્રહમાં સિદ્ધ આત્મા સર્વ સમાધાનો નો ભંડાર છે. નંબર એક, પોતાનું સ્વરૂપ છે ચૈતન્ય, ત્રિકાળી દ્રવ છે, એ ત્રિકાળી દ્રવ સર્વ સમાધાનો નો ભંડાર છે. નંબર એક. બીજું, જેને એમાં દ્રષ્ટિ અભેદ થાય છે તેને વિકલ્પાંશથી જુદી જાનન જાનન ક્રિયા લબ્ધ રૂપે હોય છે. નંબર ત્રણ, જેને સર્વ સમાધાનો ના ભંડાર રૂપ આત્મામાં દ્રષ્ટિ અભેદ થાય છે તેને વિકલ્પાંશથી જુદી એક જાણન ક્રિયા લબ્ધ રૂપે વર્તે છે. સિદ્ધાંત નંબર બે, ત્યાં ત્રીજું, એ જે લબ્ધરૂપ જાણન ક્રિયા છે પોતે સમાધાન સ્વરૂપ હોય છે. કે જેને લીધે એમને પ્રશ્ન લંબાવવાનો અભિપ્રાય નથી હોતો પણ પ્રશ્નનો નિષેધ વર્તે છે. હજી હું પ્રશ્ન લંબાવું જો અજ્ઞાનીને જ્ઞાનીમાં આ ફેર પડે છે. અજ્ઞાનીને પ્રશ્ન પૂછે અને ઉત્તર જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી લંબાવાનો અભિપ્રાય રહે છે. જ્ઞાની ને પ્રશ્ન વિકલ્પ માસને લંબાવાનો અભિપ્રાય નથી. એની જે લબ્ધરૂપ જ્ઞાન ક્રિયા છે સમાધાન સ્વરૂપ થી એનો નિષેધ કરે છે. એટલે એક સાથે એક પરિણામમાં સમાધાન રૂપ પણ છે અને અસમાધાન રૂપ પણ છે. એટલે સમાન એક જ દશામાં સમાધાન રૂપ પણ છે અને અસમાધાન રૂપ પણ છે. દશામાં છે અને સમાધાન સ્વરૂપ બળવાન જ્ઞાન હોવાથી અસમાધાન નો નિષેધ વર્તે છે. આમ છે આ પેલો પેરેગ્રાફ છે. અનુમોદનાનો પ્રશ્ન બે વિરુદ્ધ ભાવ છે. નિષેધ પણ હોય અનુમોદના એવા બે વાત ક્યાંથી બને? હોય શકે જ નહીં. બે માંથી એક વાત ખોટી છે તો જેમ કે કોઈ એક વ્યક્તિ માટે કોઈ અભિપ્રાય હોય ભાઈ આમે છે ને આમે છે કે નહીં સરવાળો હું માર્યો છે ત્યાં નિષેધ હોય ને કા અનુમોદના હોય બેમાંથી એક એને વર્તતું જ હોય. ફરી ચલી ટાઈમ નહીં રહે ટાઈમ તો આટલો જ છે ને ટાઈમ તો થઈ ગયો લગભગ. કાલે લેશો એમાં ટાઈમ આવો ને જરા સરખી રીતે વિસ્તાર કાલે ત્રણે ચારે સિદ્ધાંત ફરીથી લઈ લઈશું પછી બધા પૂરા લખાયા પછી જ આપણે બીજો પ્રશ્ન હાથમાં
લઈશું. પરમ કૃપા સુધી જય ગુરુદેવ નો જય હો જય.